સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 31/12/2014.
કચ્છનામૃત લોયા 17 સ્તુતિ નિંદાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના માક્ષરવદી અમાસને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી માહિલે કોરે ધોળે અંગરખે સહિત પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ચોફાળ ઓઢીને તે ઉપર પીળી રજાઈ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એવી રીતે શ્રીજી મહારાજ પ્રસન્ન થતા રાત્રિને સમય વિરાજમાન હતા. પછી શ્રીજી મહારાજ પોતાની મેળે બોલ્યા, જે જુઓ ને ભગવાનની માયાનું બળ કેવું છે, જેણે કરીને વિપરીતપણું ઘણું થાય છે. કેમ જે પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે, એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા, જે આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય ને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે, માટે સુજે એવો દેશ કાળ ક્રિયા સંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીત મતિ થાય નહીં તે શાણે કરીને થાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય ને પંચ વિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો મહાત્મ્ય સહિત યથાર્થ નિશ્ચય હોય, એવાને સુજે એવું દેશકાળાદિકનું વિષમપણું થાય તો પણ એની મતિ અવળી થાય નહીં. અને જે દેહાભિમાની હોય ને પંચ વિષયનો અતિશય અભાવ ન થયો હોય તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે. અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચ વિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે. પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે કોઈકને દેહાભિમાન તથા પંચ વિષયની આસક્તિ હોય તો પણ તે સત્સંગમાં નવ્યો જાય છે તે કેમ સમજવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એને જ્યાં સુધી કોઈક ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નવ્યો જાય છે, પણ જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન તે માનને ખોજશે અથવા સ્વાદ દેહાભિમાન લોભ કામ ક્રોધ એને ખોજશે ત્યારે એને જરૂર એ સંતનો અભાવ આવશે, ત્યારે એ જરૂર સંતનો દ્રોહ કરશે ને સત્સંગમાંથી વિમુખ થશે. જેમ સર્પે લાળ નાખી હોય એવું જે દૂધ સાકર તેને જેણે પીધું હોય ને તે જીવે છે તો પણ તે ઘડી બે ઘડીમાં સાંજ સવાર આજકાલ જરૂર મરનારો છે. તેમ જે દેહાભિમાની છે તે મહિને બે મહિને વર્ષે બે વર્ષે દસ વર્ષે દેહ મૂક્યા સમયે દેહ મૂકીને જ્યારે ત્યારે પણ એ જરૂર સંતનો અભાવ લઈને પડી જશે. અને જેને દેહાભિમાન ન હોય અને એમ સમજતો હોય જે અંતઃકરણ ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે છે હાલે છે એવો જે સત્તારૂપ આત્મા તે હું છું, તે હું ધન સ્ત્રીયાદિ કોઈ પદાર્થે કરીને સુખી થઉં એવો નથી ને એ પદાર્થ ન મળે તેણે કરીને દુઃખી થઉં એવો નથી, એમ દ્રઢ સમજણ જેને હોય તેને સંત ગમે તેવી રીતે પંચ વિષયનું ખંડન કરે તથા દેહાભિમાનનું ખંડન કરે તો પણ તે સંતનો અભાવ કોઈ રીતે આવે નહીં અને તુચ્છ પદાર્થ સારું સંત સાથે બખેડો થાય નહીં ને આંટી પણ પડે નહીં. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જેને પંચ વિષયનો અભાવ હોય તે કેમ જણાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેને વિષયનો અભાવ હોય તે એમ જણાય જે જ્યારે કાંઈ સારું ખાવાનું આવે ત્યારે તેને ખાય, પણ જેમ જેવું તેવું ખાતો હોય ને તેમાં આનંદ હોય તેવો આનંદ રહે નહીં મૂંઝાઈ જાય, અને લુગડા જેવા તેવા જાડા પહેરતો હોય તેમાં આનંદ હોય તેવા ઝીણા લુગડા પહેરવા પડે તેમાં આનંદ ન રહે ને મન મૂંઝાય. તેમજ સારી પથારી હોય અથવા કોઈક માન દે ઇત્યાદિક જે જે સારા પદાર્થનો યોગ થાય ત્યારે તેમાં તેનું મન મૂંઝાય, પણ તેમાં કોઈ રીતે આનંદ પામે જ નહીં. ત્યારે તેને એમ જાણીએ જે એને વિષયને વિશે અભાવ છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એ પંચ વિષયનો અભાવ કેમ થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું મહાત્મ્ય છે, ને તે પછી આત્મનિષ્ઠા ને વૈરાગ્ય છે. તે મહાત્મ્ય તે શું? તો જે ભગવાનની બીકે કરીને ઇન્દ્ર વર્ષે છે, સૂર્ય અગ્નિ ચંદ્રમા પ્રકાશ કરે છે, પૃથ્વી સર્વને ધારી રહી છે, સમુદ્ર મર્યાદા નથી લોપતા, ઔષધિઓ ઋતુને પામીને ફળે છે, અને જે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને કરે છે, અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે, એવી રીતે જે ભગવાનની મોટપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે તે બંધન કરે? તે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, સ્વાદ, સૂક્ષ્મ વસ્ત્ર, ધન, સ્ત્રી તથા જે જે પંચ વિષય સંબંધી પદાર્થ, તે એને કોઈ બંધન કરે નહીં, કાજે એણે તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે. જે ભગવાન તે આવા છે, ને આવો એ ભગવાનના ભજન સ્મરણ કથા વાર્તાને વિશે માલ છે, અને અક્ષર તે આવો છે, ને આવું એ અક્ષર સંબંધી સુખ છે, તથા ગોલોક, વૈકુંઠ, શ્વેત દ્વીપ સંબંધી સુખ તે આવું છે, તથા પ્રકૃતિ પુરુષ સંબંધી સુખ તે આવું છે, અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે, અને સ્વર્ગનું સુખ તે આવું છે, તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે. એવી રીતે એ સર્વના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનને વિશે જોડાણો હોય તેને એવો કયો પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદથી પાડે, કોઈ ન પાડે. જેમ પારસમણી હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું, તે સોનું પાછું પારસમણીનું કર્યું પણ લોઢું થાય નહીં, તેમ એવું જેણે ભગવાનનું મહાત્મ્ય જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના ચરણારવિંદથી પડે નહીં. તો શું બીજે પદાર્થે કરીને પડે? ન પડે. અને એ ભગવાનને ભજતા હોય એવા જે સંત, તેનું પણ એ બહુ મહાત્મ્ય સમજે જે એવા મોટા જે ભગવાન, તેના સાક્ષાત ઉપાસક એ સંત છે, માટે એ બહુ મોટા છે. જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા, પણ જો આવી રીતે ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો પોતાને કાંઈ ઢાપણનું માન ન રહ્યું, ને ગોપીઓના ચરણની રજને પામવાની ઈચ્છા, અને વૃક્ષ વેલીનો અવતાર માંગ્યો. કેમ જે એવા મોટા ભગવાન જેના માર્ગને વેદની શ્રુતિ ખોળે છે, તે ભગવાનને વિશે એ ગોપીઓની પ્રીતિ અતિશય ભાળી. તેમ એવા ભગવાનના સંત હોય તેને આગળ માન કેમ રહે, અને તેને નમાય કેમ નહીં? તેને આગળ તો દાસાનું દાસ થઈને રહેવાય, અને પાંચ પાંચ ખાસડા મારે તો પણ ખમે, અને એમ સમજે જે મારા મોટા ભાગ્ય થયા જે એવા સંતનો હું તિરસ્કાર સહું છું, નહીં તો પ્રારબ્ધવશ થઈને બાયડી છોકરાના તિરસ્કાર સહેવા પડત, તથા મા બાપના તથા રાજાના તિરસ્કાર સહેવા પડત, અને પ્રારબ્ધવશ થઈને દોડીની ભાજી ખાવી પડત, તથા મોથ ખોદીને ખાવી પડત. તે કરતાં આ સંતને સંગે રહીને હું નિઃસ્વાદી વર્તમાન પાડું છું, તે મારા મોટા ભાગ્ય છે, અને પ્રારબ્ધવશ થઈને જેવા તેવા વસ્ત્ર તથા ચિત્રા પહેરવા પડત. તે કરતાં આ સંતને સંગે રહીને હું ગોદડી ઓઢું છું, તે મારા મોટા ભાગ્ય છે, અને સંતની સભામાં જાય છે ને પોતાને માન જડતું નથી ત્યારે એ સંતનો અવગુણ લે છે, ત્યારે એને સંતની મોટપ જાણ્યામાં આવી નથી, નહીં તો અવગુણ લેત નહીં. જે મુંબઈનો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય, ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય, ને તેને ખુરશી ન નાખી દે, ને આદર કોઈ ન કરે, ત્યારે કાંઈ એને તે ઇંગ્રેજ ઉપર ધોકો થાય છે, ને કાંઈ તેને ગાળ દીધાનું મનમાં થાય છે? લેશ માત્ર પણ થતું નથી. શા માટે? જે એ ઇંગ્રેજની મોટાઈ જાણી છે, જે એ તો મુલકનો પાછા છે, ને હું તો કંગાલ છું, એવું જાણીને ધોકો થાય નહીં. તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોકો થાય નહીં, અને જેટલો લે તેટલો પોતાનો અવગુણ લે, પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં. માટે જેને ભગવાનનું ને સંતનું મહાત્મ્ય સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે, અને જેને મહાત્મ્ય નથી સમજાણું તેનો વિશ્વાસ નહીં. ઇતિ વચનામૃતમ એવી રીતે લોયાનું 17મું જે તે થયું.
સ્વામીની વાતું પ્રકરણ 5 મહિમા અને કૃતાર્થપણું. 427 સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, સ્વામીએ કોઠારમાં પુરુષોત્તમપણાની ઘણી વાતો કરીને કહ્યું કે મહારાજે શિક્ષાપત્રીમાં કોઈ વાત અવિદ્વાન રાખી નથી. ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું જે કોઈ વાત અવિદ્વાન રાખી નથી, ત્યારે મહારાજનું પુરુષોત્તમપણું તથા મૂળ અક્ષરનું પ્રગટપણું શિક્ષાપત્રીમાં સી રીતે છે તે કહો. ત્યારે સ્વામી કહે એ વાત શિક્ષાપત્રીમાં છે, પણ અતિ સૂક્ષ્મપણે લખી છે એટલે કોઈના સમજ્યામાં આવતી નથી. શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકમાં જ કહ્યું છે,
વામેયસ્ય સ્થિતા રાધા શ્રીશયસ્યાસ્તિ વક્ષસી વૃંદાવનભ્યારંતમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે.
એ શ્લોકમાં મહારાજે એમ કહ્યું છે જે અમે શ્રીકૃષ્ણનું ધ્યાનરૂપ મંગલાચરણ કરીએ છીએ, એટલે એમાં મહારાજનું કહેવું એમ છે જે શ્રીકૃષ્ણ તે અમે નથી, અમે તેથી પર છીએ. અને મહારાજે રામાનંદ સ્વામી જે ઉદ્ધવ એના અવતાર તેમનું શિષ્યપણું સ્વીકાર્યું, તેથી આ સંપ્રદાયનું નામ ઉદ્ધવી સંપ્રદાય પાડ્યું. અને ઉદ્ધવજીના ઇષ્ટદેવ તરીકે શ્રીકૃષ્ણના સ્વરૂપો મંદિરમાં પધરાવ્યા, અને તેથી શ્રીકૃષ્ણના નામથી મંગલાચરણ કરે છે. તેથી મહારાજ ભક્ત થઈ ગયા એમ ન સમજો. મહારાજે તો અનેક જગાએ પોતાનું સ્વરૂપ પરાત્પરને ન્યારું કહ્યું છે. વળી જેમ શ્રીકૃષ્ણના ડાબા પડખાને વિશે રાધાજી રહ્યા છે અને વક્ષ સ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, તેમ અક્ષરધામના ધામી એવા મહારાજની સમીપે હંમેશા તેમના મુખ્ય ભક્ત જે અનાદિ મૂળ અક્ષર તે સેવા ધર્મે રહ્યા છે, અને અનંત કોટી અક્ષર મુક્તોએ અને અનેક ભક્તોએ પોતાના હૃદયમાં જેમનું સ્વરૂપ સ્થાપન કરેલ છે તેવા મહારાજ તે સર્વને અખંડ સંભાળ્યા કરે છે. એમ સેવા ધ્યાન અને તદ્રૂપપણાને પામેલ ભક્ત ગણેશ વર્તમાન ભગવાનના સ્વરૂપનું આ શ્લોકમાં સૂક્ષ્મ રીતે પ્રતિપાદન કરેલ છે, અને ઉપાસ્ય મૂર્તિ તો પોતે મહારાજ એક જ છે એમ સમજવું, અને અક્ષરનું તો શિક્ષાપત્રીના 109 અને 110ના શ્લોકમાં પ્રતિપાદન કર્યું છે. તે કેમ?
સરાધયાયુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ રુક્મિણ્યા રમયોપેતો લક્ષ્મી નારાયણ સહી.
ભગવાન રાધાજીએ યુક્ત હોય ત્યારે રાધા કૃષ્ણ એવે નામે જાણવા, ને રૂક્ષ્મણી રૂપ જે લક્ષ્મી તેણે યુક્ત હોય ત્યારે લક્ષ્મી નારાયણ એવે નામે જાણવા.
જ્ઞેયો અર્જુનેન યુક્તો સૌ નરનારાયણ વિદ બલભદ્રાદિ યોગેન તત્તનામોચ્યતે સચ.
અર્જુને યુક્ત હોય ત્યારે નર નારાયણ એવે નામે જાણવા, ને બળભદ્રાદિકના યોગે કરીને એવે એવે નામે કહેવાય છે. એ રીતે વર્તમાન કાળે પણ એમ જ કહેવાય છે. કેતા સ્વામી જે અક્ષર ને નારાયણ જે મહારાજ, એમ સ્વામિનારાયણ નામ છે, પણ સમજાવવા સારું ઉપર રાધાદિકના દ્રષ્ટાંત દીધા છે, ને જો એમ ન કહે તો રાધાજીએ યુક્ત હોય ત્યારે રાધા કૃષ્ણ એવે નામે જાણવા, તે એમ જાણ્યાથી આજના સત્સંગીને શું વિશેષ? માટે એમ લખવાનો હેતુ એ છે કે જેમ રાધા કૃષ્ણ કહેવાય છે તેમ સ્વામિનારાયણ કહેવાય છે. કેતા મહારાજે ભક્તિ માર્ગમાં પોતાના મુખ્ય ભક્ત જે અનાદિ મૂળ અક્ષર તેમના નામ સાથે પોતાના નામનું પ્રતિપાદન કરી ભજન કરાવ્યું છે, પણ એમ કોઈક જ સમજે છે. વળી તે પછીના શ્લોકમાં કહે છે,
એતે રાધાદયો ભક્તાસ્તસ્ય સ્યુપાશ્વત ક્વચિત ક્વચિત અંગેસ્તિ સ્નેહાત સતુ જ્ઞેયસ્તદૈ કલહ.
ભાવાર્થ એ છે જે અનાદિ મુક્તો તે ક્યારેક તો મહારાજની સેવામાં રહે છે, ને ક્યારેક તો અતિ સ્નેહ કરીને મહારાજને પોતાના અંગોઅંગ પ્રત્યે પરમ અદ્વૈતપણે ધારીને મહારાજ રૂપ થઈને રહે છે. એવી સ્થિતિમાં તો તે ભક્ત મહારાજ રૂપે જ છે એમ જાણવું. જેમ ગોપીઓ શ્રીકૃષ્ણ ભગવાનને પોતાના અંગને વિશે ધારીને બોલ્યું જે હું કૃષ્ણ છું, ને મેં આ ગોર્ધન ઉપાડ્યો છે, મેં અઘાસુરાદિકને માર્યો છે, એમ ભગવાનને ધ્યાને કરીને ભગવાન રૂપ થઈ ગઈ, તેમ અક્ષર મુક્તો પણ ધ્યાને કરીને મહારાજ રૂપ થઈને રહે છે ત્યારે એ ભક્ત રૂપે જ મહારાજ છે, એટલે મહારાજ એકલા જ પ્રકાશી રહે છે એમ સમજવું. વળી
અતશ્ચાસ્ય સ્વરૂપેષુ ભેદો જ્ઞેયો ન સર્વથા ચતુરાદિ ભુજત્વમ તુ દ્વિબાહોસ્તસ્ય ચૈચ્છિકમ.
ભાવાર્થ એ સમજવો કે એવા ભક્ત અને ભગવાનને વિશે ભેદ ન સમજવો એમ કહ્યું છે. કેતા એવા ભક્તમાં ભગવાન અખંડ રહે છે. વળી
તસ્યૈશ્વરત્વા ભક્તિ કર્તવ્યા મનુજૈર્ભુવિ નિશ્રેયસ્કરમ કિંચિત તતોન્યનેતિ દૃશ્યતામ.
ભાવાર્થ એ છે જે એવા અર્થે સહિત જે સ્વામિનારાયણની ભક્તિ તે જે તે સર્વને કરવી ને એવી પ્રગટ અક્ષર તથા પ્રગટ પુરુષોત્તમને વિશે નિષ્ઠારૂપ જે ભક્તિ તે થકી બીજું એવું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ કહ્યું છે.
ગુણિનામ ગુણવત્તાયા જ્ઞેયમ યે તત્ પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગોન્યથા યાન્તિ વિદોપ્યદઃ.
વિદ્યાદિ ગુણવાળા જે પુરુષ તેના ગુણવાનપણાનું જે એ જ પરમ ફળ જાણવું, ક્યું તો પ્રગટ અક્ષર પુરુષોત્તમને વિશે ભક્તિ કરવી, કેતા પ્રીતિ કરવી ને તે પ્રગટની નિષ્ઠાવાળા જે સંત તેનો સમાગમ કરવો ને આ કયો એવો સત્સંગ તથા પ્રગટ પુરુષોત્તમની ભક્તિ કરવી ને તેવી ભક્તિ ને સત્સંગ વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે, એટલે અક્ષરધામ વિના બીજા લોકને પામે છે, પણ પ્રગટ પુરુષોત્તમની નિષ્ઠા વિના અક્ષરધામને નહીં પામે એમ મહારાજે તો શિક્ષાપત્રીમાં કહી દીધું છે. પણ તે વાતું સૂક્ષ્મ છે તેથી કોઈને સમજાતી નથી. આમ શિક્ષાપત્રીમાં અવિદ્વાન વાત કોઈ નથી એમ સમજવું. આવી આવી ઘણી વાતો કરી હતી પણ તેમાંથી તો આ દીશ માત્ર જ લખી છે. વાત 428 સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે. જૂનાગઢના સાધુ પાળા તથા બ્રહ્મચારીમાં આશરે 15-20 તો એકાંતિક ધર્મને પામશે, બાકી બીજા મંદિરમાં તો થાય તે ખરું, ને 3 પેઢી સુધી તો એકાંતિક ધર્મ રહે, તેમાં હજી તો અમે મહારાજના મળેલા 1 પેઢી છીએ ને ગ્રહસ્થ પણ કેટલાક એકાંતિક થશે. વાત 429 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે.
શ્રીજી પધાર્યા સ્વધામ મારે મેલી પોતાના મળે તે પણ તનને ત્યાગ છે રે ત્યારે રખે પડતી જોભે.
આ કીર્તન આખું બોલીને કહે જે હવે તો દાડે દાડે આમ જ થવાનું છે, હવે તો દેશકાળ ઉતરતા આવશે. વાત 430 સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે રાત્રિએ વાત કરી જે વ્યવહાર બહુ વધી ગયો, તેણે અંતર ઉજરડાઈ જાય છે. જેમ ટોપરું ખમણીએ કરીને ઉજરડાય છે તેમાં ટોપરાનો આકાર પણ રહેતો નથી તેમ ઉજરડાઈ જાય છે, ને વળી મંદિરનો વ્યવહાર કહેવાય તો નિર્ગુણ એમ પણ થઈ જાય છે, અને જ્ઞાન તો 1 આનો થાય છે ને 15 આના વ્યવહાર થાય છે, પણ નિરંતર વાતું થાય તો અહીં રહ્યા અક્ષરધામ મૂર્તિમાન દેખાય, સુખ આવે, પણ આ વાત બોલાય એવી નથી, આ તો રાત છે તે બોલી ગયા, માટે કરવાનું તો સારા મોટા એકાંતિક સાધુનો સંગ જ છે. વાત 431 સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે. આ લીધું અને લેવું છે, આ દીધું ને આ દેવું છે, આ કર્યું ને આ કરવું છે, આ ખાધું ને આ ખાવું છે, આ જોયું ને આ જોવું છે, એ આદિ અનેક વાતોનો અંત આવે તેમ નથી, માટે એમાંથી નિવૃત્તિ પામીને પરમેશ્વરને ભજી લેવા. વાત 432 સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ઉત્તમ પુરુષ સેવ્યા હોય પછી તેને બીજાની વાતે એવું સુખ ન આવે તેને કેમ કરવું, ત્યારે કહે એવાની વાત સાંભળી હોય તેને ધારે વિચારે અને બાકી બીજાથી પણ ઘટે એટલું ગ્રહણ કરે એમ કરીને ગુજરાન કરે, બાકી મોટા તેનું પોષણ કરે ખરા. વાત 433 સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે બીજે સર્વ ઠેકાણે માયાનો કજ્યો છે, પણ બદ્રિકાશ્રમ શ્વેતદ્વીપ ને અક્ષરધામ એ 3 ઠેકાણે માયા નથી, ને અહીં મોટા એકાંતિકમાં માયા નથી, બાકી સર્વ ઠેકાણે માયા છે. પ્રકરણ પાંચમું સમાપ્તમ.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 13. સેવા, સરળતા, દાસપણું. સારંગપુરમાં શ્રીહરિએ હરિજનોને વાત કરતા કહ્યું, જગતમાં જે પ્રભુ ન હોય છતાં પ્રભુ થઈને બેસે તેને અમે પાપી માનીએ છીએ. નિત્ય તેને આખા બ્રહ્માંડનું પાપ લાગે છે. તેમાં જેટલી પ્રભુતા હોય તે જણાયા વિના રહે નહીં. જેમ સૂર્યનો ઉદય થાય તે કોઈને કહેવું પડતું નથી. મનુષ્ય માત્રને મોટા થવાની હોશ છે, પણ સૌના દાસ થયા વિના મોટાઈ મળે નહીં. અમે તો મોટાઈમાં સુખ માન્યું જ નથી. જેવી સ્વામીની મરજી તેમાં અમે સુખ માન્યું છે. પછી ક્યારેય દુઃખ રહેતું નથી. અમારી પેઠે માને તેને પણ સુખનો માર્ગ મળે. અંત સમયે તેની સહાય પણ અમે કરીએ. શ્રીહરિએ અલર્ક રાજાને કહ્યું, હરિભક્તોનો દાસ થઈને રહે તે બુદ્ધિમાન છે. દાસને ક્યારેય દુઃખ હોતું નથી, મોટાને જ દુઃખ હોય છે. કારણ કે તેમાં જેટલું માન હોય તેટલું દુઃખ થાય છે. કરિયાણામાં ઓઢા ખાચરના ભવનમાં શ્રીહરિ કહે, સંત હરિભક્તોના દાસ થવાનો નિત્ય અભ્યાસ રાખવો, પોતાથી તેમને અધિક સમજવા અને સદા ગરજું રહેવું. ક્યારેય તેમની સાથે બખેડો કરવો નહીં. જેટલો વિરોધી થઈને વર્તે તેટલો તેમાં ફરક સમજવો. વર્તન ઉપરથી જ જેટલો સત્સંગ થયો હોય તેટલો ઓળખવામાં આવે છે. અંતરમાં ફરક હોય તે ઉપરથી દેખાય નહીં. પણ સત્સંગ સૂર્ય જેવો છે, તે વર્તનમાં જ દેખાડી દે છે. જેતપુરમાં મૂળુવાળાના ભવનમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, જે જ્ઞાની જનો છે તે ક્યારેય અજ્ઞાનીના નોરમાં ચાલે નહીં. આ લોકના અનિત્ય ભોગમાં બંધાય નહીં તથા પંચ વિષયને નીરસ માને છે. મૂર્તિમાં રસ લાગ્યો હોય તેને ખાવું પીવું પણ ગમતું નથી. અન્ય રસ માત્ર ખારા થઈ જાય છે. શુદ્ધ ચિત્ત વિના અતિ શુદ્ધ મૂર્તિ ધાર્યામાં આવે નહીં. અભ્યાસ કરીને દેહ અને બ્રહ્માંડના ભાવમાં વૈરાગ્ય પામે અને જે જે ક્રિયા કરે તે મૂર્તિ ધારીને કરે. મૂર્તિને મૂકીને એક પણ ક્રિયા કરે નહીં. મૂર્તિ વિના અન્ય સર્વનો જ્ઞાન પ્રલય કરી નાખે. જેમ અતિશય ગરીબ માણસ હોય અને તેને અતિ તૃષ્ણા હોવા છતાં અન્ન વસ્ત્ર મળતું ન હોય, તેને અચાનક બ્રહ્માંડનું રાજ્ય આવી પડે ને જેવું સુખ થાય તેથી કરોડ ગણું સુખ મૂર્તિમાં રહ્યું છે. આવી જ્ઞાન દ્રષ્ટિ સાથે મોટાનો વિશ્વાસ રાખે તે સમાન મોટો કોઈ દાસ નથી. શ્રીહરિએ માંડવીમાં વેદાંતીને વાત કરતા કહ્યું, પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાનનું પાકું જ્ઞાન મેળવી તેમના દાસ થઈને દેહ અને બ્રહ્માંડથી પર વર્તે ત્યારે બ્રહ્મભાવ આવ્યો કહેવાય. જે બ્રહ્મરૂપે વર્તે છે તે આત્મા અક્ષર બ્રહ્મને, પરમાત્માને, તેમના ભક્તોને તથા શ્રીહરિના દિવ્યધામને સત્ય માને છે. અને તે વિના અન્ય આકાર માત્રને દેખે કે કાને કરીને સાંભળે પણ તેને લેશ પણ સત્ય માનતા નથી. તે માયામય સઘળું નાશ પામે ત્યારે શોક કરતા નથી. નાશવંત વસ્તુ પાછળ મનુષ્યને જ્યાં સુધી શોક થાય છે ત્યાં સુધી તેનું જ્ઞાન મિથ્યા છે, ભલે તે વિવિધ પ્રકારે તેનો બોધ કરાવતો હોય. તાકે દાસ હિ હોઈ કર બ્રહ્માંડ દેહ સે પર, વરતે જન યહ જબ હિ તબ બ્રહ્મ હોવત હિ વર. આત્મા અરૂ પરમાત્મા તાકે ભક્ત હિ જેહ, દિવ્ય હરિ કે ધામ જો સત્ય હિ જાને તેહ. તાવિન ઓર આકાર દેખે સુને યહ શ્રવણ કર, સત્ય ન માને લગાર નાશ ભયે ન શોક કરત. નાશવંત કો શોક કરે જન જ્યાં લગ જેહી, જ્ઞાન તાકો સબ ફોક કથે વિવિધ પ્રકાર કર.
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
10:84 લાઉડ સ્પીકર પરમ પૂજ્ય સ્વામીજીનું પ્રવચન સાંજે 5 વાગે. તમને બધાને અહીં ભેગા કરવામાં આવ્યા છે એની પાછળની ભાવના એટલી છે, તમારામાં ખૂબ શક્તિ છે, દિલથી માનું છું. તમે સુવંત દ્રષ્ટિ બી કરો છો, સૌની સૂઝ બી સરસ, સૌની પ્રગતિ સારી થઈ રહી છે, વિકાસ સરસ થઈ રહ્યો છે. પ્રશ્ન એટલો છે કે આપણી બધાની શક્તિ એક જ ધાર્યામાં વહન કરે, વહેતી થાય, એ સમાજ કેવો બને? અહી ગુણાતી સમાજમાં જ્યાં સુહૃદ ભાવના પૂર્વે, એ સમાજ કેવો હશે? મેં ફકીરભાઈને કહ્યું હતું કે જનતાની સરકાર વર્ષો પહેલાની, એ કાર્યકર્તાઓ ખૂબ પ્રમાણિક સિન્સિયર. સંજુરુ નાદી નરસપરસ નહીં સમજી શકવાને કારણે સૌ સૌની સમજણ બુદ્ધિ કોઈ છોડી નહીં, નમતા કોઈને આવડ્યું નહીં, વ્યવહાર કુશળતા રહી નહીં થઈ, જેના ભર સ્વરૂપે આખી સંસ્કૃતિ આજે ખતમ થવાની છે. આપના મહારાજ તો ખૂબ સમર્થ છે, એ સંકલ્પ લઈને આવ્યા છે, એ સંકલ્પ કરવાના છે, એમને કર્યો છે. મધ્યના તીર પ્રમાણેનું અદભુત એવું દિવ્ય જીવન જીવાડવાનો સંકલ્પ પૃથ્વી પર ગ્રહસ્થ કે ત્યાગી ગમે તેવી પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિનું એક અદભુત આનંદનું એક અદભુત સંબંધનું એક દિવ્ય જીવન જીવાડવાનો સંકલ્પ એમનો છે, પૂરો થવાનો છે જ. પ્રશ્ન એટલો છે, 5 વર્ષ કે 10 વર્ષ પછી થાય, આમ તો પોતાના પુરુષ પ્રયત્ન કરીને કરોડો વર્ષ પછી પણ નથી થયો, પણ સહજાન સ્વામીનો જે સંકલ્પ છે, ગરોગર અક્ષરધામ પ્રગટે સુહૃદ ભાવના એ પૂર્વે, મારી એક એવી ભાવના છે કે ગુણાતી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવતા પહેલા આપણા દિલ હળીમળી જાય, એક રૂચિવાળા બને, એકબીજાને સમજી શકીએ, સમાવી શકીએ, નજીક આવી શકીએ, તમારા જીવનમાં એક વિવેક ખરેખરો પ્રગટે, એવા બહુ હેતુથી તમને બધાને એ ભેગા કરવામાં આવ્યા છે. એક વાત ચોક્કસ માનું છું, મને તમારો ટાઈમ બગડે એટલું જ નથી ગમતું, બાકી તો તમે ગમો છો જ. વડોદરાની ધરતી પર એ ખૂન એ થયું અને પેપરો ચડી બી ગયા અને બધું જ થયું. મને ક્યારેય સંકલ્પ નથી ઉઠ્યો કે આમ કેમ થયું હશે. મને એક સંકલ્પ ઉઠ્યા કરતો હતો, ઘણી વખત વિચારમાં બી પડી જતો હતો કે મારા સૌને એવી બુદ્ધિ આપજો કે મારાથી કોઈ દૂર ન જાય, બસ. બાકી તો સંઘર્ષ તો ખેલીએ, એમાં શું અધો આવવાનો છે? આથી ભયંકરમાં ભયંકર અનંત પ્રકારના સંઘર્ષો આવે તો મહારાજના બળે તો ખેલવાના છે જ, અને પ્રભુના બળે જો સંઘર્ષ ખેલવાના હોઈએ તો એ સંઘર્ષનો ભાર આપણા ચૈતન્યને છે, ક્યારે કિંચિત રહેવાનો નથી. નારાયક માનવીની બુદ્ધિ એ ભાર લઈને ફરે છે એટલે દુઃખી છે, ધ્યાન રાખજો.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.